मधु એટલે કે મધ જેવા મીઠા છે તે ભગવાન સ્વયં રસ સ્વરૂપ તો છે જ, પણ તેમની આ સૃષ્ટિ પણ આનંદ રસથી સભર છે. આ સૃષ્ટિના મૂળમાં જે મધુરતા રહેલી છે એને વૈદિક દ્રષ્ટાઓ અમૃત મધુ કહે છે. જે આ અમૃત મધુ જાણે છે તે પ્રકૃતિના કાચા અને ઇન્દ્રિય ગ્રાહ્ય રસનું ઇન્દ્રિયાતીત અને અમૃત સ્વરૂપમાં રૂપાંતર કરી શકે છે. જે વસ્તુ જગત છે તેની પાછળ વાસ્તવિક ચૈતન્ય છે, તેનું રસમય આ મધુવિદ્યાથી, તેનું રસાયણ આ મધુવિદ્યાથી પ્રાપ્ત થાય છે. પછી આ જીર્ણતાને અને હ્રાસને પામતું, નાશ પામતું જગત અમૃત મધુથી છલકાઈ જાય છે. છાંદોગ્ય ઉપનિષદની અંદર આ વાત કરી છે. આ સૂર્ય મધુદેવ છે, એમાં રહેલા કિરણો મધુના છિદ્રો છે, રૂચાઓ મધના કરતા ભ્રમરૂપ છે. વેદ ઋગ્વેદ પુષ્પ છે, એમાં રહેલ પ્રવાહી પદાર્થ અમૃત સ્વરૂપ છે. આખું આકાશ ભરીને કિરણો વરસાવતો સૂર્ય એ દેવ મધુ છે, પણ સામાન્ય મનુષ્ય તેનું આસ્વાદન લઈ શકતો નથી, કારણ કે તેની પાસે મધુનું પાન કરવાની દ્રષ્ટિ જ નથી. ઋષિઓ પાસે આવી દ્રષ્ટિ છે અને એમની રૂચાઓ સામાન્ય મનુષ્ય માટે મધુ સંચય કરી શકે છે. સૂર્યના ભૌતિક તેજને પરમના તેજમાં પલટાવી દેવાનું આ રૂચાઓનું સામર્થ્ય છે. સૂર્યના પ્રકાશથી જેમ આ પૃથ્વી પર જીવન પાંગરે છે, તેમ સૂર્યમાં રહેલા આ પરમ તત્વના દર્શનથી અમૃતત્વ પ્રાપ્ત થાય છે. આ મૃત્યુલોક અમૃતનું અને આનંદનું ધામ બની જાય છે. રસાનામ રસાવેદા અમૃતાનામ અમૃતાની વેદા, રસોનો રસ વેદ છે અને અમૃતોનું અમૃત પણ વેદ છે. આ મહાવિદ્યા દ્વારા આવી રસ સિદ્ધિ પ્રાપ્ત થાય છે અને ભગવાનના મધુ સ્વરૂપનું પૂર્ણપણે જ્ઞાન આપે છે. અતિન્દ્રિયઃ, ભગવાન ઇન્દ્રિયોથી પર છે. ભગવાન ઇન્દ્રિયોનો વિષય નથી, કારણ કે ઇન્દ્રિયો સ્થૂલ સીમિત અને ખંડિત છે. જે ભગવાન દ્રષ્ટિના દ્રષ્ટા, શ્રવણના શ્રોતા અને મનના મનતા છે. ઇન્દ્રિયો કે મન એને કેવી રીતે જાણી શકે? એટલે જ્યારે બહિર્મુખ ઇન્દ્રિયો અને મન અંતર્મુખ બનીને અંતરાત્મા ભણી વાળવામાં આવે છે ત્યારે અમૃત તત્વનું દર્શન થાય છે. પરાંતિખાની વિતરણ સ્વયંભૂ તસ્માત પરાંગ પશ્યતિ નાંતરાત્મન કશ્ચિત ધીરા પ્રત્યગાત્મા પ્રત્યગાત્માનું માતન મૈક્ષત આવૃત ચક્ષુ અમૃતત્વમિચ્છમ. મહામાયા, મહામાયાવી ભગવાનના મોહિની, ભગવાનની મોહિની શક્તિ અત્યંત બળવાન છે અને માયાને જીતી લે છે એમ તેઓ માને છે. જે માને છે એમને પણ માથા માયાવશ કરનાર શક્તિમાન છે. ભગવાન માત્ર ભગવદ્ કૃપા દ્વારા જ માયાને જીતી શકાય છે. ઇન્દ્રિયો અને મનનું જગત માયાની અંદર રહે છે. જ્યાં સુધી પ્રકૃતિ છે ત્યાં સુધી માયાનું રાજ્ય છે, પરંતુ અંતે તો આ માયા શક્તિ પણ પરમાત્માને આધીન છે. માયામ તુ પ્રકૃતિમ વિદ્યાત માયનમ તુ મહેશ્વરમ. મનુષ્ય માયાના રાજ્યમાંથી બહાર નીકળી જ્યારે માયાપતિને શરણે જાય છે ત્યારે તે માયાને તરી શકે છે. માયામ એતામ તરંતિ તે મહોત્સાહ, મહોત્સાહ જેમનો ઉત્સાહ એટલે કાર્યરત પણ મહાન છે. અનંત કાળથી ભગવાન અસંખ્ય જગતની ઉત્પત્તિ સ્થિતિ અને લય કર્યા જ કરે છે, પણ એમનામાં કાર્યની કદાચ શિથિલતા પ્રવેશતી નથી, આળસ આવતી. એટલા માટે ભગવાનને અતિન્દ્ર કહે છે. ભગવાન એક ક્ષણ પણ તંદ્રામાં પડે તો વિશ્વ નો નાશ થઈ જાય. અતિન્દ્રપણે આળસ વિના સાવધાનથી જો તે કર્મ ન કરે તો આ સમસ્ત જગત નાશ પામે છે. ભગવાનનો આ અવિરત ઉત્સાહ જ ભક્તને પ્રોત્સાહન આપે છે અને એને સન્માર્ગમાં આગળ લઈ જાય છે. પ્રમાદ, આળસ, નિંદ્રાના બંધનોમાંથી ભગવાન ભક્તને મુક્ત કરતા જાય છે. સત્પથે આગળ વધવા માટે વૈદિક વાણીની પ્રેરણા આપેલી છે. સૂર્યયસ્ય ક્ષેમાણમ યોન તંદ્રયતે ચરન. સૂર્યની પ્રકાશ સંપન્ન શક્તિ જુઓ તો ખરા. ભગવાનની માયા બે પ્રકારની છે, અવિદ્યા માયા ને વિદ્યા માયા. ઉત્તિષ્ઠત, જાગ્રત, આ મહાન ઉત્સાહ એવા જ મહાન બળના બારણા ખોલી નાખે છે. પછી આવે છે મહાબળ, જેમનું બળ મહાન છે. અહીં જે કાંઈ બળ છે તે પરમાત્માનું જ છે અને ભગવાનનું જ છે એમ ગીતાની અંદર કહ્યું છે. બલમ બલવતામ ચા બલવતામ અસ્મી કામ રાગ વિવર્જિતમ. બળવાનોમાં જે કામના અને આસક્તિથી રહિત બળ સામર્થ્ય તે હું છું. ભક્તમાં જ્યારે ભગવદ્ ભક્તિનો પ્રવેશ થાય, ભગવદ્ શક્તિનો પ્રવેશ થાય છે ત્યારે આસક્તિને એ જીતી લેવા માટે સમર્થ બને છે. વાસ્તવ મહાભક્ષક અને મહાપાપી એવા કામ અને ક્રોધને ભગવાનનું આ બળ એનો સંહાર નાશ કરી નાખે. જ્ઞાન અને વિજ્ઞાનનો નાશ કરનાર આ બંને શત્રુઓનો પરાજય થતાં ભગવાનની માયામાંથી મનુષ્ય મુક્ત બને છે અને ભગવાનના સત્ય સ્વરૂપની એને ઝાંખી થાય છે.